ගරු ඩග්ලස් දේවානන්ද මැතිතුමා ඊට පස්සේ හඳුනිලි මැතිතුමාගෙන් දිවාහාරයට යන්න සිද්ධ වෙනවා. මේ අතතුර ගරු බිමල් රත්නායක මැතිතුමාව ලසුන ගන්න.
10 minutes. Thank you.
10 minutes. No, 12 minutes.
Okay, you can continue.
நன்றி. சபைக்கு தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, இன்றைக்கு மூன்று அமைச்சர்கள் தொடர்பான குழுநிலை விவாதத்தில் முதலாவது வெளிநாட்டு அலுவலர்கள் அமைச்சர் தொடர்பாக என்னுடைய கருத்துக்களை பதிஞ்சு கொள்ள விரும்புகின்றேன். யாழ்ப்பாணத்தில் வெளிநாட்டு அலுவலர்கள் அமைச்சின் அலுவலகம் ஒன்றினை ஏற்படுத்தி மக்களின் தேவைகளை பூர்த்தி செய்து கொள்வதற்கு முயற்சிகளை முன்னெடுத்துள்ள வெளிநாட்டு அலுவலர்கள் அமைச்சர் கௌரவ மங்கள சமரவீர அவர்களுக்கு எமது மக்கள் சார்பாக எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். எமது வெளிநாட்டு கொள்கையினை பார்க்கின்ற பொழுது நாம் இந்தியாவுடன் கொண்டிருக்கின்ற நெருக்கத்தை இந்தியாவில் தமிழ்நாட்டுடன் கொண்டிருக்காத நிலையே காணப்படுகின்றது என்பதை நான் இங்கு சுட்டிக்காட்ட விரும்புகின்றேன். அதாவது எமது நாட்டினதும் எமது மக்களதும் பல்வேறு பிரச்சனைகளை நாம் மிகவும் தெளிவாக தீர்த்துக் கொள்ள வேண்டுமானால் அதற்காக நாம் தமிழ்நாட்டுடனான உறவுகளை வலுப்படுத்திக் கொள்வது அவசியமானதாகும் என்பதையும் கௌரவ வெளிநாட்டு அலுவலர்கள் அமைச்சர் அவர்களது அவதானத்துக்கு கொண்டு வர விரும்புகின்றேன். குறிப்பாக தற்போது மிக அதிகமான அளவில் போதைப் பொருட்கள், கேரளா, கஞ்சா போன்றவை தமிழ்நாட்டின் ஊடாக நமது நாட்டுக்கு கடத்தப்படுவதாக தெரிய வருகிறது. ஆகவே இந்த முயற்சிகளை ஒடுக்கக்கூடிய வகையிலான ஏற்பாடுகளை போதிய வகையில் முன்னெடுப்பதற்கும் இந்திய கடற்தொழிலாளர்களது எல்லைகள் தாண்டிய தர செய்யப்பட்ட உபகரணங்களை கொண்டதுமான கடற்தொழில் நடவடிக்கைகளையும் எமது கடல் வளங்கள் சுரண்டப்படுவதையும் போதிய அளவில் கட்டுப்படுத்திக் கொள்வதற்கும் இலங்கைக்கு தேவையான நவீன தொழில்நுட்ப, தகவல் தொழில்நுட்ப மென்பொருட்கள், மின்னியல் உபகரணங்கள், ஏனைய நுகர்பொருட்கள், மருந்து வகைகள் என்பன ஏனைய தொழில்சார் உபகரணங்களை மிகவும் மலிவான விலையில் இறக்குமதி செய்து கொள்வதற்கும் மற்றும் இதர பல அத்தியாவசிய தேவைகளுக்காகவும் நாம் தமிழ்நாட்டுடனான உறவை வளர்த்துக் கொள்வதே மிகவும் அத்தியாவசியமான விடயமாகும். அந்த வகையில் பார்க்கின்ற பொழுது அன்று தொட்டு இன்று வரை தமிழ்நாட்டு முதல்வர்களில் ஒருவர் கூட இலங்கைக்கான உத்தியோகபூர்வ நல்லெண்ண விஜயத்தை மேற்கொண்டதாக ஒரு வரலாறு கூட இல்லையே என்பதை நாம் மனதில் கொள்ள வேண்டும். அதே நேரம் எமது நாட்டு தலைவர்கள் மத வழிபாடுகளில் கலந்து கொள்வதற்காகவும் தமது சொந்த தேவைகளுக்காகவும் தமிழ்நாட்டிற்கு அடிக்கடி போய் வருகின்றார்களே அன்றி உத்தியோகபூர்வமான விஜயங்களை தமிழ்நாட்டோடு மேற்கொள்ளுகின்ற நிலைமையில் காணப்படுவதில்லை. எனவே கௌரவ அமைச்சர் அவர்கள் இந்த கருத்தினை பரிசீலித்து இலங்கைக்கான தமிழ்நாட்டுடனான நல்லுறவை வலுப்படுத்தக்கூடிய வகையிலான நடவடிக்கைகளை மேற்கொள்ள முன்வர வேண்டும் என நான் கேட்டுக் கொள்கின்றேன். அதற்கென தமிழ்நாட்டில் உள்ள இலங்கைக்கான தூதரகத்தை பலப்படுத்த வேண்டும் என்றும் கேட்டுக் கொள்கின்றேன். அத்துடன் எமது பிரச்சனைகளை நாங்கள்தான் தீர்த்துக் கொள்ள வேண்டும் என்ற தீர்க்கமான நிலையில் நான் தொடர்ந்தும் இருந்து வருகின்றவன் என்பதையும் வெளிநாடுகள் வேண்டுமானால் ஒரு மருத்துவச்சியின் பங்கினை இந்த விடயத்தில் வகிக்க முடியும் என்பதையும் நான் இங்கு மீண்டும் வலியுறுத்த விரும்புகின்றேன். அதே நேரம் தமிழ்நாட்டுடனான நட்புறவை வலுப்படுத்திக் கொள்வதானது எமது நாட்டுக்கும் எமது நாட்டு மக்களுக்கும் பல்வேறு நன்மையான வாய்ப்புகளை ஏற்படுத்தும் என்ற விடயத்தையும் நான் இங்கு முன்வைக்க விரும்புகின்றேன். இன்று எமது நாட்டிலிருந்து எமது நாட்டின் பல்வேறு துறைகள் சார்ந்த வளர்ச்சிகளிலும் பங்களிக்க வேண்டிய எமது மக்களில் லட்சக்கணக்கானோர் கடந்த கால யுத்தம், இன ரீதியிலான மோதல்கள் மற்றும் தொழில் வாய்ப்புகள் காரணமாக இன்று புலம்பெயர்ந்து வெளிநாடுகளில் வாழ்ந்து வருகின்ற நிலையில் புலம்பெயர்ந்து எமது மக்களுடனான உறவுகளை நம்பிக்கையுடன் வலுவாக கட்டியெழுப்பி அதனூடாக எமது மக்களுக்கும் எமது நாட்டுக்கும் பல்வேறு பயன்மிக்க விடயங்களை மேற்கொள்ள முடியும் என்றும் நம்பிக்கை எனக்கு இருக்கின்றது. மேற்படி புலம்பெயர் எமது உறவுகள் தொடர்பில் நான் தொடர்ந்தும் பல கோரிக்கைகளை இங்கு முன்வைத்து வந்திருக்கின்றேன். அந்த வகையில் இரட்ட குடியுரிமை அவர்களுக்கு வழங்கப்பட வேண்டும் என்பதும் இது இன்று ஓரளவு சாத்தியமாக்கப்பட்டு வருகின்றது என எண்ணுகின்றேன். அது தொடர்பில் கௌரவ அமைச்சர் மங்கள சமரவீர அவர்கள் வழங்கிய ஒத்துழைப்புக்கு எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். அடுத்தது, எமது நாட்டிலிருந்து புலம்பெயரும் நிலையில் எமது நாட்டில் வாக்களிக்கும் உரிமைக்குரிய வயதினை கொண்டிருந்தோருக்கு அந்தந்த நாடுகளிலிருந்தே எமது நாட்டில் நடைபெறுகின்ற ஜனாதிபதி மற்றும் பொது தேர்தல்களில் வாக்களிக்கும் உரிமை வழங்கப்படும் என்ற விடயமாகும். குறிப்பாக எமது நாட்டைச் சேர்ந்த மூவின மக்கள் மத்திய கிழக்கு நாடுகள் உட்பட பல்வேறு நாடுகளில் பரந்த அளவில் வாழ்ந்து வருகின்ற நிலையில் அவர்களுக்கு வாக்களிப்பதற்கான ஏற்பாடுகள் மேற்கொள்ளப்பட வேண்டும். தற்போது நவீன தகவல் தொழில்நுட்ப வளர்ச்சிகள் ஏற்பட்டுள்ள காலத்தில் இந்த ஏற்பாட்டை வெகுவாக மேற்கொள்ள முடியும், வெகுவாக இலகுவாக மேற்கொள்ள முடியும் என்று நான் கருதுகின்றேன். இந்த நிலையில் வெளிநாடுகளில் தங்கியுள்ள இலங்கை பிரஜைகள் இலங்கையில் வாக்களிக்க தகுதியானவர்கள் என்பதை இலங்கை தேர்தல்கள் ஆணைக்குழு ஏற்றுக்கொள்வதாக அந்த தினக்களம் அறிவித்துள்ளதாக தெரிய வந்துள்ளது. தேர்தல் சட்டத்தின் பிரகாரம் இதனை நடைமுறைப்படுத்த முடியாத நிலை உள்ளதாகவும் இதற்கென சட்டங்கள் வகுக்கப்பட வேண்டும் என்றும் கூறப்படும் நிலையில் இதனை வகுப்பதற்கு நியமிக்கப்பட்டுள்ள நாடாளுமன்ற தெரிவுக்குழு இதொடர்பில் தீர்மானம் எடுக்க வேண்டியுள்ளது. இவ்வாறான தீர்மானங்களை விரைவாக எடுப்பதன் மூலமாக இதற்கான ஏற்பாடுகளை மேற்கொள்ள முடியும் என நான் எண்ணுகின்றேன். புலம்பெயர்ந்த எமது மக்கள் வாழ்கின்ற நாடுகளில் உள்ள இலங்கை தூதரகங்களின் ஊடாக எமது மக்களின் கலை கலாச்சார விழுமியங்களை பேணக்கூடியதான வகையில் ஏற்பாடுகளை முன்னெடுப்பது அவசியம் என நான் இந்த சபையின் அவதானத்துக்கு கொண்டு வர விரும்புகின்றேன். அத்துடன் தேசிய நல்லிணக்கத்தை அந்த மக்களிடையே கட்டியெழுப்பக்கூடியதான பல்வேறு நடைமுறை சாத்தியமான செய்தி திட்டங்களையும் செயற்திட்டங்களையும் முன்னெடுக்கப்பட வேண்டும் என்பதையும் புலம்பெயர்ந்து வாழும் எமது உறவுகளை வளவாளர்களாகவும் முதலீட்டாளர்களாகவும் பயன்படுத்தி எமது நாட்டில் பல முதலீடுகளில் ஈடுபடக்கூடிய வகையிலான நம்பிக்கையினையும் வலுப்படுத்துகின்ற ஏற்பாடுகளும் தேவை என்பதையும் இங்கு நான் வலியுறுத்தி கூற விரும்புகின்றேன். அத்துடன் எமது புலம்பெயர்ந்த உறவுகள் எமது நாட்டிற்கு அடிக்கடி வந்து போகக்கூடிய வகையிலான ஏற்பாடுகள் முன்னெடுக்கப்படுவதன் ஊடாக எமது நாட்டுக்கான பொருளாதாரத்தை மேலும் அதிகரித்துக் கொள்ள இயலும் என்பதுடன் புலம்பெயர் உறவுகளுக்கு எமது கலாச்சார பண்பாட்டு விழுமியங்களுடனான பிணைப்புகள் வலுப்பெறும் என்ற விடயத்தையும் இங்கு முன்வைக்க விரும்புகின்றேன். எமது நாட்டின் வெளிநாட்டு ராஜதந்திர பணிகளில் பொறுத்தவரையில் தமிழ் மக்களின் பங்களிப்பு என்பது இல்லாத நிலையே காணப்படுகின்றது என்பதையும் அவதானத்தில் கொள்ள வேண்டும். எனவே இதனையும் கருத்தில் எடுத்து அதற்கான ஏற்பாடுகள் குறித்து கௌரவ அமைச்சரவர்கள் உரிய நடவடிக்கைகள் மேற்கொள்ள வேண்டும் என்று கேட்டுக் கொள்வதுடன், இறுதியாக யாழ்ப்பாணம் வல்வெட்டுத்துறையை புறப்படமாக கொண்ட எமது ஆலிக்குமரன் ஆனந்தன் அவர்களின் ஞாபகார்த்தமாக அங்கு ஒரு நீச்சல் தடாகத்தை வழங்க நடவடிக்கை எடுத்துள்ள அமைச்சர் மங்கள சமரவீர் அவர்களுக்கு மீண்டும் எமது மக்கள் சார்பில் நன்றியை தெரிவித்து எமது ராஜதந்திர சேவையில் அளப்பரிய பங்களிப்பை ஆற்றி வருகின்ற அவர் சர்வதேச அரங்குகளிலும் தனது ராஜதந்திர ஆளுமையை நிலைநாட்டி வருகின்றார். அவர் மேலும் பல சிகரங்களை எட்ட வேண்டும், அதற்கான ஆற்றல் அவரிடம் இருக்கின்றது என்பதையும் தெரிவித்துக் கொள்கின்றேன். அடுத்ததாக வெளிநாட்டு தொழில் வாய்ப்பு அமைச்சு தொடர்பான எனது கருத்துக்களை பகிர்ந்து கொள்ள விரும்புகின்றேன். எமது நாட்டை பொறுத்தவரையில் தங்களது குடும்பங்களை வறும நிலையிலிருந்து காப்பாற்றிக் கொள்வதற்காக குறிப்பாக பெண்கள் உழைக்க வேண்டிய நிலையில் அவர்கள் பெரும்பாலும் தேர்ந்தெடுக்கின்ற ஒரு துறையாக வெளிநாட்டு வேலைவாய்ப்பு துறை காணப்படுகின்றது. இவ்வாறு செல்லுகின்றவர்கள் எவ்வித தொழில் முன் அனுபவங்களோ தொழில் திறன்களோ இன்றிய நிலையில் வீட்டு பணிப்பெண்களாக செயல்படுகின்றனர். குறிப்பாக சொல்ல போனால் வீட்டு பணிப்பெண்களாக வெளிநாடுகளுக்கு ஏற்றுமதி செய்யப்படுகின்றனர் என்றே கூறலாம். இந்த வணிகமானது சட்டபூர்வ ரீதியிலும் சட்டபூர்வமற்ற ரீதியிலும் நடைபெற்று வருகின்றது. இவ்வாறு பெண்கள் வீட்டு பணிப்பெண்களாக வெளிநாடுகளுக்கு அனுப்பப்படுகின்ற நிலையில் எமது பகுதியில் இருந்த ஆண்களை சட்டபூர்வமற்ற வகையில் ஆஸ்திரேலியாவுக்கு பணம் திரட்டும் நோக்கில் அனுப்பி வைத்து வியாபாரம் நடத்திய பெண்ணும் இங்கு இருக்கின்றார். எமது நாட்டில் வறுமை கோட்டின் கீழ் வாழும் மக்களின் வறுமையை போக்கக்கூடிய முறையானதும் நிலையானதுமான திட்டங்கள் வகுக்கப்படாத நிலையில் இந்த வறுமையானது பலரை தொடர்ந்தும் ஆட்கொண்டு வருகின்றது என்பதையும் இங்கு அவதானத்தில் கொண்டு வர விரும்புகின்றேன். குறிப்பாக யுத்தம் மற்றும் இயற்கை நிறுத்தங்கள் காரணமாக வடக்கு கிழக்கு மாகாணங்களில் சுமார் 80,000 மேற்பட்ட பெண்கள் குடும்ப தலைமைகள் ஏற்கின்ற நிலையில் இவர்களில் பலர் உள்நாட்டிலும் வெளிநாட்டிலும் பணிப்பெண்களாக பணியாற்றி வருகின்ற ஒரு நிலை காணப்படுவதையும் இங்கு சுட்டிக்காட்ட விரும்புகின்றேன். இவ்வாறு வெளிநாட்டு தொழில் வாய்ப்புகளை பெற்று செல்லுகின்றவர்களில் 3/4 பெண்கள் தொழில்வாண்மை பெற்றவர்களாகவும் 6/5 நடுத்தர தொழில்வாண்மை பெற்றவர்களாகவும் இருக்கின்றனர் என்பதும் தெரிய வந்திருக்கின்றது. 4.9% பெண்கள் தொழில்திறன் மிக்கவர்களாக இருக்கின்ற போதிலும் 94% எவ்விதமான தொழில் திறமையுமின்றி வீட்டு பணிப்பெண்களாகவே வெளிநாடுகளுக்கு அதிகமாக மத்திய கிழக்கு நாடுகளுக்கு செல்லுகின்றனர். இவ்வாறு எவ்விதமான தொழில் அனுபவங்களும் இல்லாமல் வரும் பணத்தை மாத்திரம் மையமாக கொண்டு வெளிநாடுகளுக்கு செல்லுகின்ற அல்லது அனுப்பி வைக்கப்படுகின்ற பெண்களில் பெரும்பாலானவர்கள் பல்வேறு பிரச்சனைகளுக்கு முகம் கொடுத்து வருகின்ற ஒரு நிலை காணக்கூடியதாக இருக்கின்றது என்பதையே நாம் அன்றாடம் ஊடகங்களில் வருகின்ற செய்திகளின் மூலம் அறிகின்றோம். இது தொடர்பில் கௌரவ வெளிநாட்டு வேலைவாய்ப்பு அமைச்சர் அவர்கள் மிகுந்த அவதானம் எடுக்க வேண்டும் என்று நான் வலியுறுத்த விரும்புகின்றேன். ஏனெனில் இவ்வாறான பிரச்சனைகள் தொடர்ந்தும் இடம்பெற்று வரும் நிலையில் அப்பிரச்சனைகளை தீர்ப்பதற்கு நாம் உரிய பொறிமுறை ஒன்றை எடுக்க தவறிவிட்டோம் என்பதை அது உணர்த்துகின்றது. குறிப்பாக வெளிநாடுகளில் வீடுகளில் பணிக்காக செல்கின்ற நமது பெண்களில் அதிகமானோர் அந்த வீடுகளின் நவீனத்துவங்களுக்கு ஏற்ப பணி செய்ய முடியாமை அவர்களது மொழியில் உரிய வகையில் தொடர்பாடல்களை ஏற்படுத்திக் கொள்ள முடியாமை அந்தந்த நாடுகளின் அந்தந்த நாடுகளின் தொழில் உறவுகள் சட்டங்கள் ஒழுங்குகள் தொடர்பில் போதிய அறிவு காணப்படாமை போன்ற பிரச்சனைகளுக்கு பெண்கள் முகம் கொடுக்கின்றனர். அடுத்து
I already given 1 minute. Okay, you can get another 1 minute and finish, please.
அடுத்ததாக தொழில் மற்றும் தொழில்துறை சங்க உறவுகள் தொடர்பிலான அமைச்சு குறித்து சில கருத்துக்களை இங்கு கூற முன்வைக்க விரும்புகின்றேன். குறிப்பாக வடக்கு மாகாணத்தை பொறுத்தவரையில் அங்கு பல்வேறு துறைகளில் பணியாற்றி வருகின்ற தனியார் துறை தொழிலாளர்களில் 81% தனக்கென தொழில் ரீதியாக எழுத்து மூலத்தினான ஒப்பந்தங்கள் எதனையும் கொண்டிராத நிலைமையே காணப்படுகின்றது. அதுபோன்றே கூட்டுப்பேரம் பேசலில் ஈடுபடுவதற்கான வாய்ப்புகளையும் கொண்டிராத நிலைமையிலே அவர்கள் காணப்படுகின்றனர். இந்த தொழிலாளர்களில் 85% சட்ட ரீதியிலான ஆக குறைந்த ஊதியம் தொடர்பில் விழிப்பற்ற நிலையிலே இருந்து வருகின்றனர். இத்தொழிலாளர்கள் பலரும் மாதம் 1 ஆக குறைந்த ஊதியமாக 10,000 பெறக்கூடிய நிலையிலேயே இருந்து வருவதை இங்கு அவதானத்துக்கு கொண்டு வர விரும்புகின்றேன். குறிப்பாக ஆண்களுக்கு அதிகமாக ஊதிய தொகை வழங்கப்பட வேண்டும் என்ற நிலையில் ஆண்கள் செய்யக்கூடிய வேலைகளில் பெண்களை அமர்த்தி அவர்களுக்கு மிகவும் சொற்பமான ஒரு தொகை ஊதியத்தை வழங்கும் போக்கு வடக்கிலேயே பெரும்பாலுமாக காணப்படுகின்ற ஒரு நிலைமை மாற்றம் பெற்றுள்ளது. ஊழியர் சுயமலாபதி நிதி மற்றும் ஊழியர் நம்பிக்கை நிதியம் போன்றவற்றினால் ஊழியர்களுக்கான ஓய்வூதியம் இலங்கையில் நிர்ணயிக்கப்படுகின்ற நிலையில் வடக்கை பொறுத்தவரையில் இந்த 2 சலுகைகளும் இல்லாத நிலையில் சுமார் 80% தொழிலாளர்கள் பணியாற்றி வருவதை காணக்கூடியதாக உள்ளது. அந்த வகையில் இலங்கையில் எழுத்து மூலமான தொழிலாளர் உரிமைகள் பேணும் சட்டத்தை வடக்கில் கண்டிப்பாக அமுல்படுத்த வேண்டிய ஒரு தேவையும் கட்டாயமும் இருக்கின்றது என்பதை கௌரவ அமைச்சர் ஜோன்சனி விரட்னா அவர்களது அவதானத்துக்கு கொண்டு வர விரும்புகின்றேன். வடக்கு மற்றும் கிழக்கு மாகாணங்களை தவிர்ந்த ஏனைய மாகாணங்களில் செயல்படுகின்ற தொழிற்சங்கங்கள் தமது தொழிலாளர்களின் உரிமைக்காக நீதிமன்றம் வரை சென்று சட்டத்தை உறுதிப்படுத்தியும் இதற்கான பரிகாரங்களையும் எட்டியும் வருகின்றன. ஆனால் தபால் சேவை, தொலைத்தொடர்புகள் சேவை, சுகாதார சேவை போன்றவைக்கான தொழிற்சங்கங்கள் இலங்கை முழுவதிலுமாக செயல்படுகின்ற நிலையில் வடக்கு மற்றும் கிழக்கு மாகாணங்களை பொறுத்தவரையில் இவ்வாறான சங்கங்கள் செயல்பாடுகளற்ற நிலையிலே காணப்படுகின்றன. எனவே தேசிய மற்றும் அனைத்துலக தொழில் நியமனங்கள்
Honourable Member, please wind up.
Nandri.
You want to hand-sard it and you can do this.
Can.
Please.
Okay,
you, thank you. You hand-sard. Honourable Suin Hadunninti.
Guru Sabhapathumani, Shishim Mage Velavi, Divaharim Pasetvinari Dahai Labeikirman Palapurthu, you know. විශේෂයෙන්ම මම මුලින්ම විදේශ කටයුතු අමාත්‍යාංශය ගැන යම් අදහසක් කියන්න ඕන එක වාක්‍යයක්. මොකද අපි කලින් දැකපු විදියට මොනතරම් අර්බුද තිබුණත් මොනතරම් ගැටළු ප්‍රශ්න තිබුණත් තවමත් අපේ රටේ ස්වෛරීත්‍ය වෙනුවෙන් රටේ ස්වාධීනත්වය වෙනුවෙන් ලංකාවට ලෝකයේ තුල තියෙන අභිමානය වෙනුවෙන් විදේශ කටයුතු අමාත්‍යාංශය තුල පෙනී ඉන්න ඒ වෙනුවෙන් යම් කිසි ස්වාධීනත්වයක් සහිතව කටයුතු කරන නිලධාරි මහතුරු ඉන්නවා. ඒ අයට තානාපති සේවයේත් එහෙමයි ඉන්නවා. ඒ අයට මම ඇත්තටම ගෞරව කරන ඕන ස්තුති කරන ඕන. අපි ඔවුන් වෙනුවෙන් කියන්න දෙයක් තියෙනවා. ඔවුන් රට වෙනුවෙන් කරන අරගලයට නිහඬව හරි දායකත්වයේ සපයන්න හඬක් නගන්න අපි හැමදාම සූදානම්. මොකද අවසානයේ අපට ඉතුරු වෙන රාජ්‍ය සේවයේ තෘප්තිය ඔබට ඉතුරු වෙන්නේත් අපට දේශපාලනඥ හැටියට ඉතුරු වෙන්නේත් රට වෙනුවෙන් අපි කරපු දේක් පමණයි. ඉතින් මම නැවතත් ඒ විදේශ කටයුතු අමාත්‍යාංශයේ යම් ස්වාධීනත්වය ආරක්ෂා කරගනිමින් රට වෙනුවෙන් අරගලයක් යෙදෙන සියලුම නිලධාරීන්ව මේ වෙලාවේදී ගෞරව පූර්වකව සිහිපත් කරනවා. ඒ වගේම විශේෂයෙන් මම අදහස් දක්වන්න බලාපොරොත්තු වෙනවා විදේශ සේවා නියුක්ති කාර්යාංශය විදේශ කටයුතු විදේශ සේවා නියුක්ති කාර්යාංශය පිළිබඳව. අපි කවුරුත් දන්නවා මේ අයවැයේ කුඩම්මගේ සැලකිල්ල ලැබිලා තියෙන්නේ හැම පැත්තෙම විදේශ සේවා නියුක්ති කාර්යාංශයට සහ විදේශගත ශ්‍රමිකයින්ට. මොකද ඒකට හේතුව අමාත්‍යාංශයක් හැටර ගත්තොත් එහෙම අමාත්‍යාංශයේ ප්‍රතිපාදන වලින් මිලියන 438ක් කප්පාදු වෙලා තියෙනවා. ගිය අවුරුද්දට වඩා. ගිය අවුරුද්දට වඩා මේ අවුරුද්දේ විශේෂයෙන් ප්‍රාග්ධන වියදම් මිලියන 515ක් කප්පාදු වෙලා තියෙනවා. නමුත් ඔබ සභාපතිතුමා දන්නවා විදේශගත ශ්‍රමිකයින්ගේ ලංකාවේ ආර්ථිකයට දායකත්වේ අපේ විදේශ ඍජු විදේශ ආයෝජන වගේ තුන් ගුණයක් අපේ රටට විදේශගත ශ්‍රමිකයින්ගේ ආදායම ලැබෙනවා. ඒ විතරක් නෙමෙයි අපේ අපනයන ආදායම වගේ 50%කට ආසන්න ප්‍රමාණයක් විදේශගත ශ්‍රමිකයින්ගේ ආදායම අපට ලැබෙනවා. සංචාරක ඉපැයීම් වලින් අපි ලබන ඩොලර් විදේශ විනිමය වගේ දෙගුණයක් ඉතා පැහැදිලිව දෙගුණයකට වැඩි ප්‍රමාණයක් විදේශගත ශ්‍රමිකයින්ගෙන් අපේ රටේ ආර්ථිකයට ලැබෙනවා. ඒ විතරක් නෙමෙයි අද මේ රාජ්‍ය පෞද්ගලික ඒකාබද්ධ කිරීම කියන පබ්ලික් ප්‍රයිවට් පාර්ට්නර්ෂිප් කියන ක්‍රමවේදය යටතේ රජයේ බලාපොරොත්තු වෙනවන යම් කිසි විදේශ විනිමය ප්‍රමාණයක් ඒ වගේ දෙගුණයක් දැනටමත් විදේශගත ශ්‍රමිකයෝ අපට ලංකාවට එවනවා විදේශගත ශීලාංකිකින් හැටියට. දළදේශ නිෂ්පාදනයේ දායකත්වයේ 10%කට ආසන්න පංගුවක් ඔවුන්ගෙන් තියෙනවා. ආසන්න වශයෙන් ගත්තොත් මාසිකව ඒක පුජ්‍යල ආදායමට රටේ ඒක පුජ්‍යල ආදායම මාසිකව ගණන් හැදුවොත් රුපියල් 700කට 800කට ආසන්න ප්‍රමාණයක් විදේශගත ශ්‍රමිකයින්ගෙන් අපේ ආර්ථිකයට එකතු කරනවා. මෙවැනි විශේෂ පදාසයක් තමයි විදේශගත ශ්‍රමිකයින් අපේ ආර්ථිකයේ පංගුව හැටියට තියෙන්නේ. අද මේ බදු ගහලා දඩ ගහලා මොන ක්‍රමයකට හරි අය කරගන්න එකතු කරගන්නේ රට ඇතුලේ මුදල් සංසරණ ක්‍රියාවලිය පවත්වාගෙන යන. හැබැයි අපේ රටේ ණය ගෙවන්න තියෙන ඩොලර් විදේශ විනිමය ලංකාවට එවන්නේ විදේශගත ශ්‍රමිකයෝ. ඔවුන්ගේ ණය නැතුව අපේ රට ණය ගෙවන්න අපිට දායකත්වයේ සපයන්නේ විදේශ රටවල් වලට ණය නොවි ණය ගෙවන්න දායකත්වයේ සපයන්නේ විදේශගත ශ්‍රමිකයා. ඉතින් ඒක නිසා ඒ දායකත්වය හරි නිසි අගය කිරීමට ලක් කෙරෙන්න ඕන. මම මේ වෙලාවේදී ඇත්තටම මුලාසනේ නොහිටියත් ගරු කතානායකතුමාට ස්තුතිවන්ත වෙන්න ඕන. විදේශගත ශ්‍රමිකයින්ගේ ඡන්දයිතිය වෙනුවෙන් අපි විශේෂ අරගලයක් මේ සභාව තුළ ගෙනිච්චා. ඒක ප්‍රතිඵලයක් හැටියට ඒ සඳහා වන තේරීම් කාරක සභාව නම් කරලා විදේශ සේවා නියුක්ති අමාත්‍යාංශයේ සභාපති ගරු ඇමතුමිය සභාපතිත්වයෙන් ලබන දෙවැනි දා ඒක පළවෙනි රැස්වීම තියන්න කටයුතු ඉදලා තියෙනවා. මම බලාපොරොත්තු වෙනවා මම ඉල්ලීමක් කරන විශේෂයෙන්ම ගරු සභාපතිතුමනි විදේශ සේවා නියුක්ති කාර්යාංශයේ බාර ඇමතුමිය හැටියට මේ කාරක සභාවේ සභාපතිතුමියත් හැටියට මේ සඳහා විවෘතව විදේශගත වෙලෙන ශ්‍රමිකයින්ට ශ්‍රී ලාංකිකයින්ට අදහස් දක්වන්නේ යම් යාන්ත්‍රණයක් හදන්න කියලා. ඒ වගේම විදේශ සේවයේ හිටපු විදේශ කටයුතු අමාත්‍යාංශයේ හිටපු මේ ඡන්දයිති අපට ලබා දෙනකොට හැමෝටම දායක වෙන්න පුළුවන් විදියට ඒකට සම්බන්ධ කරගන්න පුළුවන් යාන්ත්‍රණයක් අපි හදන්න ඕන කියලා විශ්වාස කරනවා. මොකද මේ පාර්ලිමේන්තුව ලැබපු ලොකු ජයග්‍රහණයක් ඒක. විදේශ සේවයේ ඉන්න ජනතාව ලබාපු ලොකු ජයග්‍රහණයක්. ඔවුන් මෙච්චර කාලයක් රටේ මැතිවරණයක් තියෙද්දි නරඹන්නන් බවට පත් වෙලා හිටියා. ඡන්ද ප්‍රතිඵල අහන අය බවට පත් වෙලා හිටියා. Facebook එකෙන් අන්තර්ජාලයෙන් ඒකට සම්බන්ධ වුණාට ඡන්දේ පාවිච්චි කරන අවස්ථාවක් ලැබුණේ නැහැ. දැනටමත් රටවල් 61කට වැඩිය ඒ රටවල් වල ඡන්දේ පාවිච්චි කරනවා. පහුගිය දවසේ ඇමරිකාවේ ජනාධිපතිවරණ තියෙද්දි අපි දැක්ක වෙනත් රටවල් ඉන්න ඇමරිකන් පුරවැසියන්ට ඒ අවස්ථාව ලැබුණා ඡන්දේ පාවිච්චි කරන්න. එහෙනම් ඒ ඡන්දේ පාවිච්චි කිරීමේ හැකියාව උන්ට ලබා දෙන ඒ යෝජනාවට තේරීම් කාරක සභාව දැන් පත් වෙලා තියෙනවා. ඒතර අපි සංවිධානයේ හැටියටත් ඒ වගේම පක්ෂයක් හැටියටත් මම විශ්වාස කරනවා ඒකන තෘප්තියක් තියෙනවා. ඒක අපි ලබාවු ජයග්‍රහණයක් හැටියට. ඒ වගේම මේ අයවැය යෝජනා වෙලා තියෙන විදේශගත ශ්‍රමිකයින් සඳහා වන විශ්‍රාම වැටු ක්‍රමය ඒකත් අපි සෑහෙන කාලයක් තිස්සේ කරපු අරගලයක ප්‍රතිඵලයක්. ඒක දැන් යෝජනාවක් හැටියට මේ අයවැයේ තියෙනවා. හැබැයි මම බලාපොරොත්තු වෙනවා ගරු ඇමතුමියකින් දැනගන්න ඒක සඳහා වෙන පළවෙනි ප්‍රතිපාදනය කොහොමද ලැබෙන්නේ කියලා. මොකද මම බැලුවා මේ අයවැය කෙටුම්පතේ කොතනකවත් ඔබතුමියගේ අමාත්‍යංශය යටතේ ඒ සඳහා වෙන දායකත්වයක් නැහැ. ඒ සඳහා වෙන දායකත්වයක් නැහැ. ඒ කියන්නේ අඩුතරමේ ලබන අවුරුද්දේ 2017 අවුරුද්දේ ඉඳලා පටන් ගන්නව නම් මේ විදේශගත ශ්‍රමිකයින් සඳහා වෙන විශ්‍රාමවලු ක්‍රමය ඒකට දායක විශ්‍රාමවලු ක්‍රමයක් තමයි. හැබැයි විදේශගත ශ්‍රමිකයාගෙන්ම 100% අරගෙන හදන විශ්‍රාමවලු ක්‍රමයකට වඩා ඔවුන් රටට එවන විදේශ විනිමය වෙනුවෙන් රජය හැටියට රට හැටියට ඒ විශ්‍රාමවලු ක්‍රමයට දක්වන දායකත්වේ භාණ්ඩාගාරයෙන් දක්වන දායකත්වේ කොතනද තියෙන්නේ කියලා ඒ සඳහා වෙන මුදල් වෙන් කිරීම කොතනද තියෙන්නේ කියලා මම විශේෂ බාර ඇමතුමියකින් දැනගන්න කැමතියි. ඒ වගේම අපි දන්නවා තවත් ගැටලු ගොඩාක් තියෙනවා විදේශ සේවයේ. ඒ අතරේ ප්‍රධාන ප්‍රශ්නයක් බවට පත් වෙලා තියෙනවා මේ විදේශගත ශ්‍රී ලාංකික ඉන්ගේ දරුවන්ට ලංකාවට එනකොට අතරමැදදී එන්න අවස්ථාව සිද්ධ වෙන අවස්ථා ඕන තරම් තියෙනවා. රැකියාව නැති වෙලා රැකියාව කාලේ අවසන් වෙලා ඒන අවස්ථාවවලදී පාසලක් සොයා ගැනීම ප්‍රශ්නේ. පාසලක් ලංකාවේ ඇති කරගෙන ලබා ගැනීම ප්‍රශ්නේ බරපතල ප්‍රශ්නයක් වෙලා තියෙනවා. මම පුජ්‍යලිකව අත්දැකීමක් ලැබුවා ගරු සභාපතිතුමනි, ඕමානයේ තියෙනවා ඕමාන් ශ්‍රී ලංකා විද්‍යාලය. ඕමාන් ශ්‍රී ලංකා විද්‍යාලය 1100ක් විතර ළමයි ඉගෙන ගන්නවා. ඒ විද්‍යාලයේ ලන්ඩන් ඒ ලෙවල් විභාගය දක්වා යනවා. ලන්ඩන් ඒ ලෙවල් විභාගේ පාස් වෙච්ච ළමයි ඉන්නවා. ඒ ළමයින්ට දැන් යන්න සිද්ධ වෙලා තියෙන්නේ එක්ක මැලේසියාවට, එක්ක බංගලාදේශයට, එන වෙනත් රටකට ඉගෙන ගන්න යන්න සිද්ධ වෙලා තියෙන්නේ. ඒ වැඩිදුර අධ්‍යාපන විශ්වවිද්‍යාල අධ්‍යාපනයේ. හැබැයි ඒ බහුතරයක් 100%ක් හැමෝම ළමයි කැමති, දෙමව්පිය කැමති ඒ ළමයින්ට ලංකා විශ්වවිද්‍යාලයට ඇවිල්ලා ඇතුළත් වීමේ අවස්ථාව ලබා ගන්න. එහෙනම් මම ඉල්ලීමක් කරනවා ඇත්තම විශේෂ බාර ඇමතුමිය හැටියට ඔබතුමිය යම් මැදිහත් වීමක් මේ වෙනුවෙන් කරන්න ඕන. ඒ පස්සේ දැනට ඇවිල්ලා තියෙන්නේ අනිත් මැද ප්‍රතික රටවල් වල. නමුත් ඕමානයේ වෘත්තිකයින් නැටි ප්‍රමාණයක් ඉගෙන ගන්න. රැකියාවන් ගන්න වෘත්තිකයින් නැටි ප්‍රමාණයක්. ශ්‍රී ලාංකික දරුවන්ට යම් අවස්ථාවක් ලබා දෙද්දී ඒ සඳහා ප්‍රතිශතය යම් ප්‍රමාණයකින් විදේශගත ශ්‍රී ලාංකිකය. හොඳ සමාන සාධාරණ පදනම හිතුවොත් සමානත්වයේ පදනම හිටියොත් ඔවුන් ශ්‍රී ලාංකික දරුවෝ. ඔවුන් ශ්‍රී ලාංකික පුරවැසියන්. ඔවුන්ට අපේ රටේ නිදහස් අධ්‍යාපනයේ ඵල භුක්ති විඳින අයිතිය තියෙන්න ඕන. ඔවුන් රැකියාවක් සඳහා පමණමයි විදේශගත වෙලා ඉන්නේ. ඔවුන් ගතින් හදවතින් හැම වෙලාවෙම ජීවත් වෙන්නේ ලංකාවත් එක්ක. ඔවුන් විදේශ විනිමය උපයලා එවන්නේ ලංකාවට. ඒ නිසා ඔවුන්ට අවස්ථාව ලබා දිය යුතුයි කියලා මම විශ්වාස කරනවා. ඒ වගේ ඒක නිසා තමයි අපි කලිනුත් ඉල්ලීමක් කරා, ඔබතුමියත් එක්ක අපි සාකච්ඡා කළ ඉල්ලීමක් කළා. අඩුතරමේ ලංකාවේ එක දිස්ත්‍රික්කයකට ප්‍රධාන නගරයක එක ජාතික පාසලක් හරි ඉංග්‍රීසි මාධ්‍යවලින් පවත්වගෙන යන, ඒ වගේම මෙන්න මේ සඳහා ප්‍රමුඛතාවය දෙන. අපි දන්නවා පාසල් වලට ඇතුළත් කර ගැනීමේදී ස්ථාන මාරුවීම් මත, හමුදා සේවයේ පදනම් මත, විවිධ පදනම් මත යම් ප්‍රතිශතයක් තියෙනවා. හැබැයි තාම නෑ විදේශගත ශ්‍රී ලාංකිකින්ගේ දරුවන් සඳහා වන ප්‍රතිශතයක්. මේක අද විදේශගත අමාත්‍යංශයේ සේවය කරන තානාපති සේවයේ ඉන්න අයටත් මේ ප්‍රශ්නේ තියෙනවා. තානාපති සේවයට ගිහිල්ලා ඉන්න අයගේ දරුවන්ටත් මේ ප්‍රශ්නේ තියෙනවා. ඔවුන් ඇත්තටම අර සංචාරක කුරුල්ලෝ වගේ එක එක කාලෙට එක එක තැන්වල වාසය කරන සිද්ධ වෙලා තියෙනවා. හැබැයි ඔවුන්ගේ දරුවන්ට ඉතාමත් බරපතල අසාධාරණයක් ඒක නිසා සිද්ධ වෙනවා. නමුත් මෙවැනි වැඩ පිළිවෙලක් යටතේ ලංකාවේ අඩුතරමේ ප්‍රධාන නගර කේන්ද්ර වෙච්ච දිස්ත්‍රික්කවලවත් දිස්ත්‍රික්කයකට එක ගානේ හරි ජාතික පාසලක් තියෙනවා නම් ඒ ජාත්‍යන්තර පාසල් වල උන් ඉගෙනගෙන එන්නේ. ඒ නිසා ඉංග්‍රීසි මාධ්‍යයෙන් ඉගෙන ගන්න පුළුවන්කම තියෙන මේ දිස්ත්‍රික් පදනම, ස්ථිර පදිංචිය පදනම, ස්ථිර ඡන්දයිතිය පදනම ඒවා සලකන්නේ නැතුව විදේශගත රැකියාව කරපු කාලය සලකලා මම උදාහරණයකට පහුගිය දවසේ ආව සෞදි අරාබියේ කෙනෙක්. එයා අවුරුදු 17ක් සෞදි අරාබියේ රැකියාව කරලා එනවා. හැබැයි එයාගේ ළමයා පාසල් දාගන්න විදියක් නැහැ. ඒ නිසා මට සිද්ධ වුණා කාර්යාංශ සභාපතිතුමාගෙන් ඉල්ලීමක් ගන්න ඔහුගේ රැකියාවේ සේවා කාලය සලකලා ලියුමක් ලබා දෙන්න කියලා පාසලට ළමයා ඇතුළත් කරා. ලකුණු පහක් අඩුයි. ඒ ලකුණු පහ එකතු කරන ක්‍රමයක් නැහැ. මෙවැනි තත්ත්වයක් තියෙනවා. ඒකන ඔබතුමියගේ අවධානය යොමු කළ අඩුතරමේ දිස්ත්‍රික්කයකට එක බැගින්වත් විශේෂ පාසලක් විදේශගත ශ්‍රී ලාංකිකයේ දරුවන්ව ඇතුළත් කිරීමේ ප්‍රමුඛතාවය ලබා දීලා ඇති කරන්න කටයුතු කරන්න කියලා මම ඉල්ලීමක් කරනවා. ඒ වගේම තමයි විශේෂයෙන්ම මේ විදේශගත වෙන අයව ගුවන්තොටුපළේදී ඇතිවන හිරිහැරය. ඒක බරපතල තත්ත්වයක්. මේක මම මේ සභාවෙත් සභාපතිතුමාගෙත් ඔබතුමියගෙත් විශේෂ අවධානයට යොමු කරනවා. විශේෂයෙන්ම ගුවන්තොටුපළේදී ගුවන් ටිකට් එකක් තියෙනවනම්, පාස්පෝර්ට් එක තියෙනවනම් බෙදීමක් නැතුව හැම කෙනාටම රට යන්න අයිතියක් තියෙනවා. ඒක මූලික අයිතිවාසිකමක්. හැබැයි මෙතන තියෙන ප්‍රශ්නයක් තියෙනවා. ගුවන්තොටුපළට ගියාම මැද පෙරදිග යනවද යුරෝපයට යනවද කියලා බෙදීමක් හදනවා. ඒක හදන්නේ විදේශ සේවා නියුක්ති කාර්යාංශය. විදේශ සේවා නියුක්ති කාර්යාංශයේ එතන නිලධාරීන් කිහිප දෙනෙක් ඉන්නෝ. ඇඳුම දිහා බලලා ගෙනියන බෑග් එක දිහා බලලා එයා නතර කරලා අහනවා ඔයා මැද පෙරදිග යනවද යුරෝපයට යනවද කියලා. මැද පෙරදිග යනවා නම් මොකද කරන්නේ? චෙක් කරනවා. හැබැයි රැකියාවට යන්නේ දෙකම එකයි. දෙකම එකයි. මැද පෙරදිග ගෙනාව පොලිස් බල්ලෝ අල්ලන විදිහට තමයි අල්ලන්නේ. දෙමව්පියන්ගෙන් අයින් වෙලා යන්නේ. වේදනාවක් එක්ක යන්නේ. ඒ යන වෙලාවේදී මැද පෙරදිග යන කෙනාව හිර කර ගන්නවා. හිර කරගෙන ගාස්තු අය කිරීමේ ක්‍රියාවලිය පටන් ගන්නවා එතන. ගාස්තු අය කරනවා, චෙක් කරනවා. එතෙන්දී තමයි ඔබතුමියලා ඔය අය කරන ලියාපදිංචි ගාස්තුව, එහෙම නැත්නම් රක්ෂණ ගාස්තුව දෙක එකටම එකතු කරලා අය කරන ගාස්තු අය කරන්නේ. මම දැනගන්න කරුණ පැහැදිලි කිරීමක් අවශ්‍යයි. මේක මීට වඩා වෙනත් ක්‍රමයක් නැද්ද? ඒ අති මානුෂික අවස්ථාවේ අර පොලිස් බල්ලෝ වගේ පැනලා මේ කරන දඩයන් කිරිල්ලට නැතුව මීට වඩා වෙන සාධාරණ ක්‍රමවේදයක් නැද්ද මේ පරීක්ෂාව කරන්නේ? ඊළඟට ප්‍රශ්නේ තමයි ඒක යුරෝපයට යන කෙනාට නැත්තේ ඇයි? තියනවනම් රට යනවනම් රට රැකියාවට යනවනම් කාටත් එක වෙන්න ඕන. හැබැයි මේක කටාර්ද, කුවෙඩ්ද, ඕමාන්ද, සෞදි අරාබියාවද කියලා එක විදියකට සලකන, යුරෝපයට, ඉතාලියට, ප්‍රංශයට යනකොට තව විදියකට සලකන මේ ක්‍රමය මොකද්ද? මේ ක්‍රමයේ තියෙන පදනම කියලා මම ඔබතුමීගෙන් දැනගන්න කැමතියි. විශේෂයෙන් මේක මැද පෙරදිගද කියලා අහලා දඩේ ගහන ක්‍රමය නතර කරන්න ඕනේ කියන එක තමයි අපේ යෝජනාව තියෙන්නේ. ඊළඟට ඒ රක්ෂණ ගාස්තුව, එලියාපැන්ජි ගාස්තුව වැඩි කරලා තියෙනවා. මේක මීට කලින් තිබුණා, මම හිතන්නේ ඒකට දැන් निराකරණ වෙලා තියෙනවා. දෙවෙනි වතාවට යන අයට, දෙවෙනි තුන්වෙනි වතාවට යන අයව යන්න වෙලා තිබුණා බත්තරමුල්ලේ ඔෆිස් එකට ඇවිල්ලා ලියාපැන්ජි වෙන්න. එතකොට ගැටලුවක් තියෙනවා, ඒ අය නිවාඩුවට ආව නම් නිවාඩුවට ආපු අය අනුරාධපුරේ ඉඳලා එක දවසක් එන්න ඕන බත්තරමුල්ලට. ඊළඟ පස්සේ රට යන දවසට ආයි යන්න ඕන. දවස් දෙකක් ඒකටම වෙනස් වෙනවා. ඒ මම හිතන්නේ ඒක ඔබතුමිය මැදිහත් වෙලා දැන් වෙනස් කරලා තියෙනවා කියලා තමයි මම දැනගන්න තියෙන්නේ. ඒක නමුත් මේ ගාස්තු අය කරන ක්‍රමවේදයයි පරීක්ෂා කරන ක්‍රමවේදයයි මීට වඩා මානුෂික විය යුතුයි. රක්ෂණ ක්‍රමයට ගාස්තුවක් අය කරවතර ප්‍රශ්නයක් නැහැ. හැබැයි ඒක මීට වඩා මානුෂික විය යුතුයි. ඊළඟට ප්‍රශ්න තමයි දැන් මේකෙන් ලැබෙන ලාභය. මොකද එක පුජ්‍යලයකින් මම දන්න තරමට මේ වෙනකොට රුපියල් කලින් 11000ක් තිබුණා, ඒක තව වැඩි කරලා තියෙනවා. මම දන්නතරම දැන් රුපියල් 13000ක විතර ප්‍රමාණයක් අය කරනවා. එතකොට මේ දවසකට කී දෙනෙක් විදේශගත වෙනවද රැකියාවල වලට? මේ ලැබෙන අරමුදලට මොකද වෙන්නේ? ඒකේ ප්‍රතිලාභ කාටද ලැබෙන්නේ? මොකද අපි තානාපති කාර්යාල වලට ගියාම ඒ යන නිලධාරීන් කවුරක්වත් මේ පිළිබඳව දැනුවත් කරන්නේ නැහැ. මේකේ ශිෂ්‍යත් අරමුදලක් තියනවලු, තව හදිස්සි අනතුරු අරමුදලක් තියනවලු, ඒ අයට ප්‍රතිලාභ ලැබෙනවලු. මේ ප්‍රතිලාභය ගාස්තු අය කරන තරම් වේගෙන් දැනුවත් වෙන්නේ නැහැ. ගාස්තු අය කරන දක්වන උනන්දුව හැබැයි මේ ප්‍රතිලාභ පිළිබඳව දක්වන්නේ නැහැ. ඉතින් අපි ඔබතුමීට යෝජනා කරනවා විශේෂයෙන් මෙන්න මේ එයාපෝට් එකේ ජය කරන ලියාපදිංචි හරි රක්ෂණ ගාස්තු හරි පිළිබඳව යම් කිසි විගණනයක් කරන්න අවශ්‍යයි. ඒක පැහැදිලි ඒ අරමුදල ගැන ප්‍රමාණයක් විගණනය කරලා ඒකේ ප්‍රතිඵල විදේශගත ශ්‍රමිකයින්ට ලැබෙන්න සලස්වන්න. කොච්චර ප්‍රමාණයක් එකෙන් කටයුතු කරලා තියෙනවද? මොනවද දීලා තියෙන ප්‍රතිලාභ? කොච්චර අය කරගෙන තියෙනවද කියන එක පිළිබඳව මීට වඩා විධිමත් විනිවිදභාවයක් අවශ්‍යයි කියලා මම යෝජනා කරනවා. ඒ වගේම තමයි ඔබතුමියක් දන්නවා මේ රක්ෂණ ක්‍රමයේ පිළිබඳව ගැටලු කිහිපයක් තියෙනවා. විදේශ සේවා නියුක්ති කාර්යාංශය හඳුන්වා දීලා තියෙනවා සාහන රක්ෂණ ක්‍රමය. හැබැයි ඒ අතරෙම දැන් කටාර් වලට සහ සෞදි අරාබියාවට ඔබතුමලා හඳුන්වා දුන තව රක්ෂණ ක්‍රමයක්. ඒක ඒ සේවකයෝ ඉල්ලලා නෙමෙයි, මැද පෙරදිග ශ්‍රමිකයෝ ඉල්ලලා නෙමෙයි, කිව්වේ ඒකේ සේවා දායකයන් සහ ඒජන්සිකරුවන් සම්බන්ධ වෙනවායි කියලා. නමුත් ඇත්තටම වෙන්නේ ඒක අය කරන්නේ නැවත සේවකින්ගෙන්ම තමයි. ඒ විතරක් නෙමෙයි, ඒ රක්ෂණ ක්‍රමය ඒ රටවලවත් රක්ෂණ ක්‍රම තියෙනවා. කටාර් වල තියෙන රක්ෂණ ක්‍රම තියෙනවා. එහෙම තියෙද්දි සහන රක්ෂණ ක්‍රමයක් තියෙනවා. ඩොලර් 100ක වටිනාකමක් එකතු කරලා ඩොලර් 100ක් අය කරලා තව රක්ෂණ ක්‍රමයක් හඳුන්වා දීමේ තේරුම මොකද්ද කියලා මම අහන්න කැමතියි. ඒ විතරක් නෙමෙයි, සහන රක්ෂණ ක්‍රමයට දායක කරගන්නේ නැහැ අර රක්ෂණයට එකතුන් නැතොත්. ඒක තමයි ඊළඟට තියෙන ප්‍රශ්නේ. එතකොට ඉතාලියෙන් පැහැදිලිව ඒක ඔබතුමාලගේ අමාත්‍යංශයේම නියුක්ති කාර්යාංශයේම අභිමතය සඳහා හඳුන්වා දුන් රක්ෂණ ක්‍රමයක්. ඒක එහෙම නැතුව කාගෙවත් ඉල්ලීමකට ආපු රක්ෂණ ක්‍රමයක් නෙමෙයි. ඒක නිසා තවත් බරක් ඒ විදේශගත ශ්‍රමිකයින්ට එකතු වෙලා තියෙන එක පිළිබඳව. ඒක මම ඔබතුමීගේ අවධානයට යොමු කරනවා. මම දැනගන්න කැමතියි ඒක තවදුරටත් පාවිච්චි කරනවද, ඒ ක්‍රමය දැනට දැන් ක්‍රියාත්මක වෙලා තියෙනවද, ඒකේ ඇති ප්‍රතිඵලය මොකක්ද කියලා. කල යුතුව තියෙන ඇත්තම එමතුමිය සහන රක්ෂණ ක්‍රමයේ තියෙනවා නම් ඒක විධිමත් විදියට පවත්වලා ඒක ක්‍රමවත් කරලා ඒක ක්‍රියාවට නගලා ඒකේ ප්‍රතිලාභයන් මිනිසුන්ට ලබා දෙන එක. ඒ එහෙම නැතුව අලුතින් ක්‍රමයක් හඳුන්වා දෙන එක තේරුමක් තියෙයි කියලා මම විශ්වාස කරන්නේ නැහැ. ඊළඟට කොරියාවේ ආයතන තියෙන විශේෂ ප්‍රශ්නයක් තියෙනවා. කොරියාවට රැකියාව සඳහා යන අය අවුරුදු 4ක ගිවිසුමකට අත්සන් කරනවා. ඒ ගිවිසුම අනුව ඔවුන්ට පුළුවන් ඔවුන් කැමති සමාගම් හරි ආයතන හරි තුනකට මාරු වෙන්න. තුනකට මාරු වෙන්න පුළුවන්. ඒකේ ගිවිසුමේ තියෙන දෙයක්. ඔවුන්ගේ ඇග්‍රීමන්ට් එකේ තියෙන දෙයක්. හැබැයි ප්‍රශ්නේ තියෙන්නේ එහෙම කොරියාවේ රැකියාවට ගියපු කෙනෙක් ගරු සභාපතිතුමනි ලංකාවට නිවාඩුවට ආවොත් එමු. නිවාඩුවට ඇවිල්ලා ආය යනකොට එයාපෝට් එකේ අර ඉන්න කට්ටියෙන් තෙකිවොත් එම ආය රැකියාවට යන වෙන සමාගමකට කියලා 10,000ක් ගඩ ගහනවා. ප්‍රශ්නේ තියෙන්නේ රැකියාව මාරු කිරීමේ අයිතිය තියෙන්නේ ශ්‍රමිකයාට. රැකියාව මාරු ගන්න කොරියාවේදී. හැබැයි එයාපෝට් එකේදී කිව්වොත් එහෙම අහන ප්‍රශ්නයකට උත්තරයක් හැටියට කලින් රැකියාව කරපු සමාගමේ නෙමෙයි දැන් වැඩ කරන්න කියලා 10,000ක් ගඩයක් ගෙවන්න ඕන. ඇයි ඒ එහෙම කරන්නේ? එතකොට ප්‍රශ්නේ තියෙන්නේ නොකිය ගියොත් අය කරන්නේ නැහැ. හැබැයි කියලා ගියොත් 10,000යි. දැන් පුදුම දඩ ගැහිල්ලක් තියෙන්නේ විදේශ සේවා නියුක්තිකාරයන්සෙ. මොකද මේ බජට් එකෙන් වෙන් වෙන්නේ නැති මුදල් එකතු කරනවාද කියලා තමයි හිතන්නේ ඔබතුමිය. එතන දඩ ඔෆිස් එකක් තියෙන්නේ හැම්බෙදිම. ඒක හින්දා මේ දැන් එහෙම ක්‍රමයක් අනුගමනය කරන්න ඔබතුමියට බෑ. ඔබතුමිය අමාත්‍යංශයට බෑ. ඒක කොරියාවේ ප්‍රශ්නයක් ලංකාවේ දඩ ගහලා.
ගරු ඇමතුමිය මේ විවාදයේ හරියාකාරව පවත්වා ගන්න නම් තව පුළුවන් නිසා ඔබතුමිය කැමති නම් ඔබතුමිට අවස්ථාව ලබා දෙන්න පුළුවන් සමහර පිළිතුරු ලබා දෙන්න.
අතන මම දැනගන්න ගමන් විශේෂයෙන් මෙන්න මේ දඩ ක්‍රමයේ ඇයි අනුගමනය කරන්න කියලා.
බොහොමේ
සිටියා මුලාසම
මේ සභාපතිතුමනි මගේ කතාවේදී ඔක්කොම පිළිතුරු දෙන්න.
හොඳයි.
මම බලාපොරොත්තු වෙනවා ඔබතුමාට මේ වෙලාවේ මේ රැඳී හිටින්න
කියලා. මම අනිවාර්යෙන් ඉන්නවා. මම අනිවාර්යයෙන්ම ඉන්නේ.
හොඳයි ඔබතුමා කතාව කරගෙන.
ඊළඟට විශේෂයෙන්ම තවත් අපි ඔබතුමියගෙන් ඉල්ලීමකුත් කරා. මේක විදේශගත ශ්‍රමිකයෝ හැමදෙනාගේම ඉල්ලීමක්. මේ විදේශගත ශ්‍රමිකයින් ලංකාවට එවන විදේශ විනිමයට ප්‍රමාණයට ඊට වඩා වැඩි දේවල් ඉල්ලන්නේ නැහැ. මේ පාර්ලිමේන්තුවේ ඇමතිවරු මන්ත්‍රීවරු වගේ ඉල්ලන්නේ නැහැ. ඒ විදේශගත ශ්‍රමිකයා ශ්‍රී ලංකාවට එවන මුදලට ප්‍රමාණවත් තරමට තීරුබදු සහනයක් දෙන්න කියන එක. හැබැයි මේ ඩියුටි ෆ්‍රී කාර් එකක් ගන්නම නෙමෙයි මේ තීරුබදු සහන ඉල්ලන්නේ. ඔවුන් සමහර විට ලංකාවට එනවා විදේශ විනිමය වල තියෙන ප්‍රමාණයට සාපේක්ෂව ඊට පස්සේ රැකියාව ඉවර කරලා එන්නේ ඊළඟට ඔහුට අවශ්‍යයි කෘෂි උපකරණයක් ගන්න. ලංකාවට ගෙන්න ගන්න. වෙන ත්‍රිවිල් එකක් ගෙන්න ගන්න. වෙන වාහනයක් ගෙන්න ගන්න. කාර් එකක් ගෙන්න ගන්න. හැබැයි ඒ අයිති ඔහුට දීලා ඒ ලංකාවට විදේශ විනිමය එවන ප්‍රමාණයට සාපේක්ෂව සහනයක් ලබා දෙන්න කියලා ඉල්ලා හිටනවා තීරුබදු සහනයක්. මොකද ඒකට හේතුව තියන්නේ ඒක ගැළපෙනවා ඔවුන් එතකොට ඔවුන් රටට කරන සේවයටයි අපි ඒ සහනය ලබා දෙන්නේ. මට වෙලාව නැති නිසා මම මගේ කතාව කරන්න අවසර දෙන්න කිව්වේ.
මම කේකට මෙක්කසු කරන්න. 100ට ගානක් එකෙන් යම් කිසි ලොකේෂන් එකක් දෙනවා නම්
ඒක තමයි අපි කියන්නේ. ඒක ප්‍රශ්නයක් නෑ. ඒක හොඳ දෙයක් කියලා මම යෝජනා කරන්නේ. ඒ ඉත විශේෂයෙන් මේ ඉල්ලීම අපි ඔබතුමියකින් ඉල්ලනවා. ඒ වගේම අපි ඉල්ලීමක් කරා මීට කලිනුත් තීරුබදු සහන දැන් දෙන ස්ථාන කීපයක් හදන්න කියලා ඉන්න. මොකද මේක මීට කලින් ක්‍රියාත්මක වෙලා තියෙනවා. දැන් සමහර අය ලංකාවට එන්නේ ගෙදර යන්න බලාගෙන. අවුරුදු දෙකකට සැරයක් ලංකාවට එන කෙනා මේ එයාපෝට් එකේදී ඒ පුංචි වෙලාවේදී ඔහුට බෑ එයාපෝට් එකෙන් ඒ තීරුබදු සහනයට යම් ප්‍රමාණයක් ගන්න. හැබැයි දැන් තාක්ෂණයේ දියුණු වෙලා තියෙනවා. CCTV කැමරා තියෙනවා. ඒ හැම ක්‍රමවේදයක්ම පාවිච්චි කරලා ඔබතුමීට අපි යෝජනා කරනවා ප්‍රධාන නගරවල අඩුතරමේ කුරුණෑගල, අනුරාධපුරේ, යාපනේ, මාතර, ගාල්ලේ මේ ප්‍රධාන නගරවලවත් තීරුබදු සහිත තීරුබදු සහන ලබා දෙන ඩියුටි ෆ්‍රී ෂොප් කීපයක් ආරම්භ කරන්න කියලා. මොකද එදා දවසේ නෙමෙයි මේ කඩඋතේ උට පහසුවක් තියෙන්නේ. ලංකාවට ආවට පස්සේ ඒක කරගන්න පුළුවන් නම් ඒක ගැළපෙනවා, පහසුකමක් තියෙනවා. ඒ වගේම සමහර අයට තියෙනවා ඔවුන් ඒ විදේශගත රටවල්වලදී වැඩ කරනකොට පාවිච්චි කරන වාහනය විශේෂයෙන් කොරියා පැත්තේ ප්‍රශ්නේ තියෙනවා අදට. ඒ වාහනය උන්ට ලංකාවට ගේන්න පුළුවන්කම තියෙන උන ඒ සඳහා තීරුබදු සහනයක් ඔවුන් ඉල්ලනවා. මේ සියලු දේවල් ඉල්ලන්නේ නිකන් නෙමෙයි. නොමිලේ ඉල්ලන දේවල් නෙමෙයි. ඔවුන් ලංකාවට එවන ලද විදේශ විනිමය ප්‍රමාණයට සාපේක්ෂව. එතකොට තවත් අමතර දෙයක් සිද්ධ වෙනවා. ඔවුන් නීත්‍යානුකූල ක්‍රමවේදය හරහා බැංකු ක්‍රමවේදය හරහාම ඒ මුදල් එවන්න පෙළඹෙනවා. එතකොට අර උන්ඩියල් ක්‍රමයට හරි වෙනත් අනියම් ක්‍රම වලින් හරි මුදල් එවන්න ක්‍රමයට නෙමෙයි පාවිච්චි වෙන්නේ. ඒ වගේම ඔවුන් මුදල් ඒ රටවල නාස්ති කරන ක්‍රියාවලිය අඩු වෙනවා. මොකද ඔවුන් දන්නවා ලංකාවට එවන විදේශ විනිමය ප්‍රමාණයට ඔවුන්ට සහන ලැබෙනවා කියලා. එහෙනම් මම ඔබතුමියගේ විශේෂ අවධානය යොමු කරනවා මෙන්න මේ තීරුබදු සහන ක්‍රමවේදයක් මීට වඩා විධිමත් විදිහට අනුගමනය කරන්න කියලා. ඒ වගේම තවත් ගැටලුවක් තියෙනවා. විශේෂම අපේ රටේදී රියදුරු බලපත්‍ර ගත්ත අය ඔබතුමියට සිද්ධ වෙනවා වෙනත් අමාත්‍යංශයත් එක මේක ඒකාබද්ධ වෙලා කටයුතු කරන්න. රියදුරු බලපත්‍රය වළංගු වෙන්නේ ගරු සභාපතිතුමනි අවුරුදු 3කට විතරයි. බර වාහන වලට විශේෂයෙන් මේක. හැබැයි එතකොට අවුරුදු දෙකකට නිවාඩු රැකියාවට ඇවිල්ලා ඊළඟ අවුරුද්දේ ආයෙ එන්න වෙනවා මෙයාට රියදුරු බලපත්‍ර අලුත් කරගෙන යන්න. අවුරුදු දෙක හතරකින් එනකොට එක අවස්ථාවක එද්දී එයාගේ රියදුරු බලපත්‍රය අවලංගු වෙනවා. හැබැයි ඔබ අපි ඉල්ලීමක් කරනවා විදේශගත වෙන අයට බර වාහන සම්බන්ධයෙන් අඩුදරමේ රියදුරු බලපත්‍රය අවුරුදු 5කටවත් දීර්ඝ කරලා දෙන්න ඔබතුමිය කඩේතු ගන්න කියලා. මොකද නැත්නම් වෙන්නේ නිවාඩුවට නෙමෙයි එන්න වෙන්නේ කරු සභාපතිතුමනි රියදුරු බලපත්‍රය අලුත් කරගෙන යන්න. මේවා සරල දේවල් නෙමෙයි. එහෙම දේවල් සිද්ධ වෙලා තියෙන නිසා මම ඔබතුමියගෙන් ඒ පිළිබඳ විශේෂයෙන් අවධානය යොමු කරන්න කියලා ඉල්ලා හිටනවා. ඒ වගේම මේ අයවැය මම දන්නේ නැහැ මොන විදිහට හිතලා ඒ බදු යෝජනා ඉදිරිපත් කළා තියෙනවද කියලා. පුජ්‍යල ආදායම් මත බදු හදලා තියෙන ක්‍රමවේදය අනුව ගරු සභාපතිතුමනි අනිවාර්යයෙන්ම ලක්ෂ එකහමාරක් මාසිකව මුදල් එකතු කරන අයට විදේශගත ශ්‍රමිකයෝ එවනකොට 10%ක බදු වලට උන් අයත් වෙනවා. මොකද පළවෙනි ලක්ෂය නිදහස් කරනවා දෙවෙනි 50,000ෙන් 10%ක් අය කරනවා. මේ බදු ක්‍රියාවලිය ඇතුලේ. ඒ නිසා ඉතා පැහැදිලි ලෙසම විදේශගත ශ්‍රමිකයා ඉලක්ක කරගෙනම සහන නොදී බදු එකතු කරන ක්‍රමවේදයක් මේ අයවැය වෙනත් යෝජනාවල තියෙනවා. මම ඒකින්ද ඔබතුමියට යෝජනා කරනවා විශේෂයෙන්ම මුදල් අමාත්‍යාංශයත් එක්ක මේක පිළිබඳව වෙනම සාකච්ඡාවක් කළ යුතුයි. මේ බදු සහනයන් මේ අයවැය යෝජනා වලින් පැනවලා තියෙන බදු වලින් බදු සහන ප්‍රමාණයක් විදේශගත ශ්‍රමිකයින් සඳහා ලබා දීමට එවැනි යෝජනා ගණනාවක්ම තියෙනවා. ඒක නිසා විශේෂයෙන්ම අඩුතරමේ ජේෂ්ඨ පුරවැසියන්ට ස්ථාවර තැන්පතු සඳහා දෙන 15% සහනයවත් විදේශගත ශ්‍රමිකයින්ට ලබා ගන්න හැකියාවක් තියෙනවා නම් මම කලින් කිව්වා වගේම ඔවුන් විදේශ විනිමය බැංකු ක්‍රමයේ හරහාම එවන තත්ත්වයට ඔවුන්පත් වෙනවා. ඒක රටටත් හොඳයි, ඒ අයටත් හොඳයි. ඒක නිසා නීත්‍යානුකූල ක්‍රම මගින්ම මුදල් ලංකාවට ලබා ගැනීමවත් ඒක පහසුවක් වෙනවා.
ගරු මන්ත්‍රීතුමා, දිවාහාරය සඳහා සභාව අත්හිටවන්න තිබෙනවා. එම නිසා කාර්ක සභාවේ කටයුතු දිවා භෝජන සඳහා පස්වරු 1 දක්වා අත්හිටවනවා. ඔබතුමාට ඔබතුමා කතාව දිවා භෝජනයෙන් පසුව කරන්න පුළුවන්.